கரு முஜிபுர் ரஹ்மான் அமைச்சுமா.
கரு சபாபத்துமணி, விசேஷன் அது அயவய விவாதே அவசான தவச. ஏ அவசான தவசே எத்தட்டம கலா கதா கரண்ண பலாபுரத்து எங்கிட்டியே மே அயவய தமுன்னாசல அவசான சாராசிய பிதுமதோ. நமுத் அது வினக்கொட்ட அப்பி மே அயவய விவாதே பட்டாங்கன்னொட்ட அப்ப விபக்ஷ நாயகத்துமா மதுகரா, விசேஷன்ம சௌக்கிய அமதி துமிய துமியகிங் மே கோவிட் 19 மரண சம்பந்தவ எதுமியகே வார்த்தாவ எதுமிய கிட்டி காலையத்துல பார்லிமேந்து இதிரிபத் கரணுவாய் கிள கியுவா. நமுத் மே அயவய விவாதே பட்டாங்க அரங் அது வினக்கொட்ட அப்பி மாசேகட ஆசன்ன காலையக் அது அப்பி அவில்ல திபின். நமுத் ஏ தாக்ஷண கமிட்டியே வார்த்தாவ ஹோ ஏ தாக்ஷண கமிட்டியே இன்ன நிலதாரின் கவுத ஏகே இன்ன உருத்தின் வேதிக்கின் கவுத மே விஷய சம்பந்தவ இன்ன கவுத இன்ன கீனேக்க விசேஷக்னிய கவுத கீனேக்க அது வினக்கம் மே பார்லிமேந்து தனுவத் கரலன. அத கரு சபாபத்துமணி, தென் அது வினக்கொட்ட மரண 140 கானகட ஆசன்ன பிரமாணையாக சித்த வெலா திபினவா. ஏகேன் மரண 70-80 வகை பிரமாணையாக விசேஷன்ம பூமிதானே கரண்ணோனே கீன இல்லீம மத முஸ்லிம் பிரஜாவகே மரண 80 கானக் சித்த வெலா திபினவா. அது வினக்கொட்ட ஏ கொய் விரோதே கொய் தரம் துரட்ட கீழ தேனோ அது கிவோத் அது முஸ்லிம் பிரஜாவே மரண பாரகானே நதி தத்தேகட அது உதா வெலா திபினவா. கௌரவத்தை மரண அது வினோட பாரகானே நே முகத தமன் விசுவாச கரண தேயானுவ ஆதானே கிரீம கீன பாப்பியாக கீன விசுவாசே உட ரஜேட லோகே அணிகுத் ரட்டவல மேக கரண்ண புலுவாங் நாங் ரஜே ஹிதா மதாம மேக மகாரினுவ கீன காரணைய அது மே ரட்டதுல ஜீவத்தேன முஸ்லிம் பிரஜாவகே ஹித்துவலட அது காவெதில திபினோ. அது இந்தியாவே சுருத்தரையாக ஹட்டிட ஜீவத்தேன முஸ்லிம் பிரஜாவட்டே ஐதியே தியேனோ. தாய்லாந்தே சுலுத்தரையாக ஹட்டியிட ஜீவாத்தேன முஸ்லிம் பிரஜாவட்டே ஐதியே திபெனோ. லோகே சுலுத்தரையாக ஹட்டியிட ஜீவாத்தேன அனைகுத் ரட்டவலத் மே பூமிதானே கிரீமட அவசர லபாதீல திபித்தித் ரஜே ஹிதுவாத்கார விதியட மே ஹண்டவில்ல மே அந்தோனாவ மே கரண்ண புலுவந்தையாக திபித்தித் மே நொக்கிய மேக நொகர இந்தீம துல பெஹதிலிவம ஆண்டுவ மே மகாரினு ஐக்கியன அதாச விஸ்வாசய அதே ஜனகோட்டாஸ்துல அத காவெத்தில திபினோம். எய்த கரு சபாபத்துமணி, அது வினக்கொட்ட ஈயே அப்பி தக்க தவஸ் விஸ்வக சிங்கிதி தருவேக் மே மட்டக்குளி பிரதேசே கோவிட் 19 வெலந்திலா தியனோய் கியலா ஏ தவஸ் விஸ்வக தருவாவ ஆதானே கர திமாவுபியோன் காட்டவத் கோவிட் 19 வெலந்திலா திபுனே நே நமுத் ஏ தருவாட வெலந்திலா திபுனா ஏ திமாவுபியான்கே இல்லீம திபுனே ஏ தருவாவ பூமிதானே கரான் இட தென்ன கியனேக. நமுத் தமுன்னாசலாகே ஆண்டு அரந்தீன தீந்து தீர்ன உட இக பலஹத்காரேங் இதருவவ ஆதானே கலா. கரு சபாபத்துமணி, மட தீனவா கேட்டலுவா லோகே ஹெம ரட்டாக்ம மேகட இடதீல திபித்தி தமுன்னாசல இட தென்ன நெத்தே மேரட்டே இன்ன முஸ்லிம் பிரஜாவ மேரட்டே தேவனிகானே புரவசி ஹேட்டியட தமுன்னாசல சலகான் அப்பிவ தேவனிகானே புரவசி ஹேட்டியட அப்பிட மே
சலகான்
அப்பிட ஏ ஐதிய லபா தேனே நெத்தே தமுன்னாசல ஏம ஹிதாகின இன்னாது மேக தூர தமுன்னாசல பலாபுரத்து என சந்தோஷே முகாது மேம கரல தமுன்னாசல காலகண்ணி சந்தோஷையாக லபனாது.
முகது பண்ட வாடகு மந்த்மா
உலுசுனே மந்திரித்துமணி மே அப்பே முஜிபர் ரவுமான் மந்திரித்துமா மே விதியே பிரகாசிய கிரிம துல முகது மம சிங்கள முஸ்லிம் ஜனதாவ ஜீவத்தின பேருவல வகை பிரதேசேக பூம சாமகாமியோ ஜீவத்தின அய இன்ன பிரதேசக ஜீவத்தென்னே
மே
பரபத்தல பிரகாசயா
ஏகோ உஜ்வாலாய கதாவே நீ அதிகரான் கரு முஜிபுர் ரஹ்மான் மந்திரி மம கால
தியோ பத்துமணி மம கதா கலே அத ஏ மே அசாதாரண தீந்துவ உட விசால ஜனதாவக் தமான்கே சித்துல விசால வேதனாவக் எக்க ஜீவத்தேனோ தமான்கே விஸ்வாசே உட ஏ விஸ்வாசே அணுவ மேரட்டே அவுருது தஹஸ் கானக் ஏ கரண திபுனோ ஏ ஐதிய அத மே ஆண்டுவ பெஹரகன தியேனோ. ஏக கன கதா கிரீம கிசிம அவருக்கும் ஜாதிவாதியாக் நெமே கரு பியல் நிஷாந்த மந்திரி துமாட மம கியான கேமதி தமுன்னாசே முஸ்லிம் ஜனதாவத் எக்க ஜீவத்தேனோ ஆனாங் அத தமுன்னாசே முஸ்லிம் ஜனதாவோட வெச்ச அசாதாரணத் எக்க ஹிட்டதன்ன ஏக வேணுவேன் கதா கரன்ன ஏம நத்துவ ஏகட விருத்து அதாஸ் தக்கன்ன எப்பா கேல மம புத்துமாட கியான கேமதி. ஏ இந்த கரு சபாபத்துமனி
விலா பிரஷ்டத்தின மந்துமா முஜிபுர் முகாது பாயிண்ட் அவார்டுக்கு
ආයුර්වේද වෛද්‍යවරු ආයුර්වේද ප්‍රතිකාර ගන්න ඕන කියලා මම හිතුවොත් මට කොවිඩ් හැදුනාම මට ඒකට අයිතියක් නැහැ.
නෝට පොයින්ට් බෝඩර් මුජිබ මන්තුමන්තුමා ඉක්මනට ඉවර කරන්න පුතුමයි කාලය අවසන් වෙනවා.
තලයිවර වර්ගලේ
තවිසාරාර තලයිවර.
තලයිවර වර්ගලේ
ප්‍රියංශන් මන්තුමා හැමතුමා. මුතුමා නම කිව්ව හින්දා.
අම ගරු මුළුසුනේ മന്ത്രിතුමනි මොකද අපි සිංහල ජාතියට විතරක් නෙවෙයි එතුමා පැහැදිලිවම දන්නවා සිංහලද මුස්ලිම්ද ද්‍රවිඩද බර්ගද මැලේද කියන එක නෙවෙයි අපි මේ එක රටක් තුල ජීවත් වෙන අය ඒක නිසා මෙවැනි ජාතිවාදී කතා ප්‍රකාශ කිරීම වහම නවත්තන්න ඕනේ
බොහොම ස්තුති
තවිසාරවර්ගලේ
තප්‍රතිහත් දින අවසන් කරන්න
නෑ තප්‍රතිහත් තවිසාරවර්ගලේ තවිසාරවර්ගලේ නා ඔන්දු කූර විරුඹර නෙන්නන්රාල් இந்த நாட்டிலே இப்பவர் நடக்கக்கூடிய இந்த சட்டம் இந்த நாட்டில் வாழக்கூடிய சிறுபான்மை மக்களுடைய ஒரு சிறுபான்மை மக்களுக்கு எதிராக நடக்கக்கூடிய சட்டம் அதனால இந்த நாட்டிலே இருக்கிறவர்களுடைய வரலாறுலே அவர்கள் இந்த நாட்டிலே வரலாறுல அநியாயக்காரர்களாகத்தான் அவர்கள் பதவி படுவார்கள் அதை நாங்கள் எல்லாரும் ஞாபகத்தில் வைத்துக் கொள்ள வேண்டும் என்னென்றால் இது ஒரு அநியாயம் ஒரு சமூகத்துக்கு செய்யக்கூடிய ஒரு தோகம் உலகத்திலே இருக்கக்கூடிய எல்லா நாடுகளும் இதை ஏற்றுக்கொண்டிருக்கிறார்கள் அந்த ஏற்றுக்கொண்டிருக்கிற விஷயம் உங்களுடைய அரசாங்கம் மற்றும் தான் ஏற்றுக்கொள்ளாமல்
இருக்கிறார்கள்
மறந்து கொண்டிருக்கிறார்கள்
ඒක
සෞඛ්‍යාංශය පිළිගන්නේ නැති කාරණාවක්.
Not a point of order again. Thank you very much. Not a point of order. තිස්සකුට්ටිය රජු මන්ත්‍රීතුමා කරුණාකරලා සභාගර්භය තුල තිස්සකුට්ටිය රජු මන්ත්‍රීතුමා ආඩර් ප්ලීස් ගරු තිස්සකුට්ටිය රජු මන්ත්‍රීතුමා සභාගර්භය තුල හැසිරින් දැනගන්න කරුණාකරලා ගරු අජිත් නිවන් කරුණාල් ඇමතුමා අජිත් නිවන් your turn you want to speak
sorry
you want to speak your turn sir
ගරු බුමුලාසුන රුඩ මන්ත්‍රීතුමනි අද දින ආයවැය පිළිබඳව කතාව කිරීමට මට ලබා දීම ගැන වෙලාව ලබා දීම ගැන මම ස්තුතිවන්ත වෙනවා එමෙන්ම ගරු මහින්ද රාජපක්ෂ මුදල් ඇමතිතුමා වශයෙන් ආයවැය ඉදිරිපත් කළාට පස්සේ දින 23ක් තුලදී වාද විවාද රාශියක් මේ ගරු සභාවෙත් මම අහුන්ගම් දුන්නා ඒ සමගම වෙන වෙන අංශ සමග මට අවස්ථාව ලැබුණා සාකච්ඡා පවත්වා ගැනීම පවත්වීමට ඒ සියලුම අදහස් මට ඉතාමත් වැදගත් බව මම මේ අවස්ථාවේදී කියන්නට කැමතියි මේ ගරු සභාවෙනුත් අපිට අදහස් රාශියක් ලැබුණා ඒව ගැනත් මම සියලුම මැති අමුතුවරුන්ට ස්තුතිවන්ත වෙනවා ඒ සමගම අපි විපක්ෂයේ කතාවල් අහනකොට මා දැක්ක එක මූලික දෙයක් තමයි ගරු මුලාසුරුණුඩ මන්ත්‍රීතුමනි අපේ රටේ විපක්ෂය සාමාන්‍යයෙන් ඇහුම්කන් දෙන්නේ අපේ රටේ අයට නෙමෙයි. ඒ අය ඇහුම්කන් දෙන්නේ ජාත්‍යන්තරයට, ඩයස්පෝරාවට, ලෝක බලවතුන්ට, පොත් ලියන විද්වතුන්ට. ඒ අයට ඇහුම්කන් දෙනවා. ඒ අය කිසි විටක මේ රටේ ජනතාවට ඇහුම්කන් දෙන්නේ නැහැ. මේ රටේ ඉන්න දුගී දුප්පත් ජනතාවගේ අදහස් ඒ අයට මම හිතන්නේ අදාළ වෙනවයි කියලා. අපි ඒ අයට කියන්න කැමති අපේ රජය මේ හැම අවස්ථාවකදීම
මොකද්ද පොයින්ට් ඔඩර් නෝ සෝරි ඔනබල් මිනිස්ටර් කන්ටිනියු
අපේ රජය ඇහුම්කන් දෙන්නේ අපේ රටේ ජනතාවට අපේ රටේ ගොවීන්ට අපේ රටේ දීවරයන්ට අපේ රටේ සුළුසා මධ්‍යම පරිමාණයේ ව්‍යාපාරිකයන්ට අපි ඒ අයට ඇහුම්කන් දීලා තමයි අපේ ආයවැය හදලා තින්නේ අපි ඒ අය ගැන අපි සැලකිලිමත් වෙනවා ඉතින් ඒ නිසා සමහර විට ඒ අයට අපේ තර්ක තේරුම් ගන්නට බැරි වෙන්න පුළුවන්. අපි ඒ අයගේ තර්ක තේරුම් ගත්තත් අපි තේරුම් ගන්නේ ඒ අයගේ පරමාර්ථය වෙනස් නිසා අපිට සමහරක් වෙලාවට ඒ තර්ක අනුව කටයුතු කරන්න බැරි වීම ගැන මා ඒ අයට මේ අවස්ථාවේදී අපේ කනගාටුව ප්‍රකාශ කරනවා. ඒ සමගම ගරු මුල්ලාසන රුවඩ මන්ත්‍රීතුමනි අපිට ඇහුණා බොහෝ දෙනෙක් කියනවා අපි ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලට ගිහිල්ලා කතා කරන්න අවශ්‍යයි කියලා. මම ඒ අයට පෙර අවුරුදු කීපයක්ම ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලත් එක්ක කතා කරලා තියෙනවා. 2007 දී සහ 2008 දී ලෝකයේ දැවැන්ත අර්බුදයක් තියෙන අවස්ථාවේදී ශ්‍රී ලංකාව වෙනුවෙන් මට පුළුවන් වුණා ගිහිල්ලා කතා කරන්නට ජාත්‍යන්තර මූල්‍ය අර්බුදලත් එක්ක. ඒ සමහර සාකච්ඡාවලදී මට මතකයි අපේ වචන හුවමාරුව. එක වරක් මට මතකයි ගරු මූලාසන වල මන්ත්‍රීතුමනි, ඒ අය කියනවා "You are not accepting the position of the international requirements. You have a different viewpoint in these matters." එතකොට මම කිව්වා, "Yes, we have a different viewpoint because what we are concerned about is our country and our economy. For you, it is a case study. For you, it is a theory. You will probably write a nice book about it later on. Then you will say that this was the experience that I had in Sri Lanka. මේක තමයි මගේ අත්දැකීම ශ්‍රී ලංකාවේ. ඒ අයට ඒක අත්දැකීමක්. ඒ අයට ඒක තමන්ගේ මේ CV එකට දන්වන්නට තිබෙන එක කරුණක්. අපිට එහෙම නෙමෙයි. අපිට මේක අපේ රට, අපේ ජනතාව, අපිට මේක වග කියන්න තියෙනවා. තව ටික කාලකට පස්සේ ඒ අයට සිදුවෙන්නේ වෙන රටකට යන්න. එයා ශ්‍රී ලංකාව ගැන මේ මාන කතා කරලා ඊට පස්සේ තව ටික කාලකට පස්සේ එයා වෙන රටක් ගැන කතා කරයි. එයා ඊට පස්සේ නවසීලන්තයට යයි. අපිට තියෙන්නේ එහෙම නෙමෙයි. අපි මේ රටේ ඉන්නේ. අපි මේ රටේ ගැන හිතනවායි කියලා මම එයාට පැහැදිලි කරලා දුන්නා. ඉතින් අපි ඒ විවාදයෙන් පස්සේ අපිට පුළුවන් වුණා ශ්‍රී ලංකාවේ මතයට එන්න. ඒ නිසා තමයි මම හැමතිස්සෙම බය නැතුව කියන්නේ ශ්‍රී ලංකාවේ ගැන අපි ඕන වෙලාවක IMF එකේ වෙබ්සයිට් එකට ගිහිල්ලා අපි ඒ කාලේ මේ අපි එකට ඒ අයත් එක්ක මේ අත්සන් කරපු ගිවිසුම් බැලුවදී එක වාක්‍යයක් ඒ ගිවිසුම් වල නැහැ ශ්‍රී ලංකාවට කිසිම හානියක් ගෙන දෙන. ඉතින් ඒ නිසා මම මේක මතක් කරලා දෙන ගමන්ම අපිට මේ ඕල්ටර්නටිව්ස් ගැන කියනවා. ඔව්, සමහර ඕල්ටර්නටිව්ස් තියෙනවා. ඒ ඕල්ටර්නටිව්ස් අපේ රටට ගැලපෙනවද කියලා බලන්න ඕනේ. ඒක තමයි මූලික දේ. අපි අපේ අයවැය සකස් කරද්දී අපේ රටේ දුරදර්ශනය ගැන අපි හිතලා අපි දිගු කාලීනව සැලැස්ම මොකද්ද කියලා බලලා අපි එහෙම තමයි අපේ රටේ සැලසුම් හදලා තියෙන්නේ. ඒ නිසා තමයි සෞභාග්‍යයේ දැක්ම තිබුණේ ඒ යම්කිසි දිශාවක්. මහින්ද චින්තනයේ යම්කිසි දිශාවක් තිබුණේ ඒක තමයි. අපි ඒ දිශාවට දිගින් දිගටම ගමන් කරපු නිසා තමයි අපේ ගරු කෙහෙලිය රඹුක්වැල්ල ඇමතිතුමා කිව වගේ ඇමරිකානු ඩොලර් බිලියන 24 තිබිච්ච දළ දේශීය නිෂ්පාදිතය 2006 2005 2014 වෙනකොට ඇමරිකානු ඩොලර් බිලියන 79 දක්වා ගෙනාවා. දැන් විපක්ෂය අපේ රටේ ඉරණම බාරගෙන ඉන්නකොට ඒ අයට පුළුවන් වුණේ බිලියන 79 අවුරුදු 5කට පස්සේ බිලියන 83ක් යනකම් ගෙනියන්න පමණයි. අවුරුදු 5කට පුළුවන් වුණේ බිලියන 4යි. අපි බිලියන 24 ඉඳලා බිලියන 80 දක්වා ගෙනිච්චේ ඒ දැක්ම හරහා අපි කටයුතු කරපු නිසායි කියලා මම මේ අවස්ථාවේදී මතක් කරලා දෙන්නට කැමතියි. ඒත් එක්කම මේ අවුරුද්දේ අපි ඉදිරිපත් කරලා තියෙන අයවැයේ පැති කීපයක් තියෙනවා ගරු බුලාසන රුල මන්ත්‍රීතුමනි. පළවෙනි එක තමයි වර්ධනය. වර්ධනයක් නැතුව රටකට ගෙනියන්න බෑ රටක් කවදාවත්. අපි කොච්චර කිව්වත් අපි හිතාගෙන ඉන්නේ වර්ධනයක් නැතුව යන්න පුළුවන් කියලා ඒ ගමන යන්න බෑ. රටක වර්ධනයක් තියෙනට ඕනේ. ඒ වර්ධනය හරහා තමයි රටේ උද්‍යෝගයක් ඇති වෙන්නේ. ඒක අවශ්‍යයි. ඒ නිසා තමයි අපි මේ ඉන්වෙස්ට්මන්ට් එක කරන්නේ. අපි ආයෝජනය කරන්න යන්නේ ඒ නිසා. ඒ ආයෝජනය නැකිරුවා නම් ගරු මූලාසන නිරුවඩ මන්ත්‍රීතුමනි අපිට ඒ ගමන යන්නට බැරි වෙනවා. ඉතින් ඒ නිසා අපි මේ වර්ධන ඇති කිරීමට අපේ රටේ පෞද්ගලික ක්ෂේත්‍රය, රටේ රජය අපි ඒ අවශ්‍ය ආයෝජනය කිරීමට අපි බලාපොරොත්තු වෙනවා. ඒක අපි කරගෙන යනවා. ඒ සමගම ස්ථායි සාර්වාර්ධික තියෙනට ඕනේ. රුපියල ස්ථායිව තියෙනට ඕනේ. රුපියල ස්ථායි භාවයක් නැත්නම් පොලි අනුපාතයේ ස්ථායි භාවයක පවතී නැත්නම් කිසි විටක රටක් ඉදිරියට ගෙන යන්නට බෑ. ගිය ආණ්ඩුවට තිබිච්ච එක මූලික ප්‍රශ්නයක් තමයි රුපියලේ ස්ථායි භාවය ඒකට රැකගන්න බැරි වුණා. රුපියලේ ස්ථායි භාවය රැකගන්නට බැරි වෙච්ච නිසා අපි දැක්කා විටින් විට දැවැන්ත ලෙස රුපියල කඩා වැටෙනවා. අවුරුද්ද පහක් තුලදී 50%කින් පමණ රුපියල කඩා වැටුණා. එතකොට කිසිම ස්ථායි භාවයක් අපිට දැක්කේ නැහැ. ඉතින් ඒ හරහා දැවැන්ත පාඩුවක් රටට සිදු වුණා. අපේ රටේ ණය ප්‍රමාණය ගරු මුලාසන නිරුවඩ මන්ත්‍රීතුමනි ට්‍රිලියන 15කට දක්වා සමා වෙනස්. ට්‍රිලියන 13 දක්වා වැඩි කරලා තිබුණා පසුගිය ආණ්ඩුව. ට්‍රිලියන 13 ට්‍රිලියන 1.8ක් එකතු වෙලා තිබුණේ රුපියල ප්‍රමාණය නිසා. රුපියල් අප්‍රමාණය නිසා. ඒ කියන්නේ කිසිම දෙයක් අපේ රටට එකතු වෙන්නේ නැහැ. එකතු වෙන්නේ නැතුව ණයබර වැඩි වෙනවා. ඒ දිහා බැලුවම කවුරු හරි දකින්න චිත්‍රය ඉතාමත්ම නරක චිත්‍රයක්. ඉතින් ඒ නිසා තමයි මේව රකගන්නට අවශ්‍ය. පොලිය අනුපාතය වැඩි කරගත්තා. පොලිය අනුපාතය වැඩි කරගත්තම උනේ ඒ හරහා දැවැන්ත ප්‍රශ්නයක් ඒ අයට සිදු වුණා. ඉතින් ඒක මැනේජ් කරගන්න බැරි වුණා. ඉතින් ඒ නිසා ඒවා හොඳින් අපි කළමනාකරණය කරගන්නට අවශ්‍යයි. යටිදළු පහසුකම් වර්ධනය කිරීම අපි බලාපොරොත්තු වෙනවා. දිගින් දිගටම පසු එන අවුරුදු තුලදී ජලය අපේ රටේ පාරවල් තවත් අලිබිනිස් කැටුම් වගේ ප්‍රශ්න අධ්‍යාපනය වෙනුවෙන් අපි මුදල් වෙන් කරලා තියෙන අන්නේ ඒ නිසා. ඒක දිගින් දිගටම අපි කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ නිසා ඒ හරහා රටේ තියෙන ස්ථායිභාවය තවදුරටත් අපිට රැක ගන්න පුළුවන් වෙනවා. ඒ සමගම මුලාසන වල මන්ත්‍රීතුමනි අපේ රටේ දුගී දුප්පත් භාවය තුරන් කරන්න අවශ්‍යයි. මම තුරන් කරන්නම කියලා කියනවා. මොකද අපේ රටේ ජනතාවට අපේ තියෙන සැලැස්ම අඩු කිරීම හෝ නැත්නම් ඒ අයට යම් කිසි කාලයක් තිස්සේ දුගී දුප්පත් භාවයේ තියාගන්නට අපි යනවනම් ඒ සැලැස්මේ ඇති හරයක් නැහැ. එහෙමනම් අපිට අවශ්‍යයි දුගී දුප්පත් භාවය නැති කර ගැනීම සඳහා කටයුතු කරන්නට අපි ඒ බවත් කරන්නට යනවා. මේක අපි මතක තියාගන්නට අවශ්‍යයි. මේ රටේ පසුගිය කාලය තුලදී අපේ රටේ සංවර්ධිත කැපැසිටි එක ධාරිතාව අපි වැඩි කරලා තියෙනවා. ඉතින් ඒ වැඩි කිරීමේ වැඩි කිරුවට පස්සේ ඒ ධාරිතාව අපි දිගින් දිගටම පවත්වා ගන්නට අවශ්‍යයි. ඒ ධාරිතාවය පවත්වා ගන්නට නම් අපි ඒක පාවිච්චි කිරීමට අපේ රටේ තියෙන අනිකුත් ක්ෂේත්‍ර අපේ රටේ ජනතාව අපේ රටේ ශිෂ්‍යයන් අපේ රටේ ශ්‍රම බලකාය අපි පුහුණු කරන්නට අවශ්‍යයි ඒ සඳහා. ඒ නිසා තමයි අපි දකින්නට ඇත්තේ අපේ රටේ දැන් අපි ඉදිරිපත් කරලා තියෙන ආයවැය ශ්‍රම බලකාය පුහුණු කිරීමට අපි දැවැන්ත උත්සාහ කරන් තිනවා. ඒ දිගින් දිගටම උත්සාහ කරගෙන යන බවත් අපි කියන්නට කැමතියි. ගරු මුලාසන රුඩ මන්ත්‍රීතුමනි බදු වැඩි කරන්නට අපිට බැහැයි කියලා තියෙනවා. අපි බදු වැඩි කරන්නට තියෙන එක ක්‍රමවේදය පසුගිය රජයත් එක්ක අපිට විශේෂ වෙනසක් තියෙනවා. ඒ අය බදු වැඩි කරන්නට වෑයම් කළේ පුළුවන් තරම් ටැක්ස් ටු ජීඩීපී වැඩි කරන්න ඕනේ කියලා ටැක්ස් එකේ රේට් එක වැඩි කෙරුවා. ටැක්ස් රේට් එක වැඩි කෙරුවම ඒ කියන්නේ ප්‍රතිශතය වැඩි කෙරුවම අපි දැක්ක දේ තමයි දිගින් දිගටම ප්‍රතිශතය වැඩි වෙනවා. ඒවට බේස් එක දුර්වල වෙනවා. දුර්වල වුණාම අපිට එකතු කරගන්න පුළුවන් බදු ප්‍රමාණය දිගින් දිගටම අඩු වෙනවා. ඒ තත්ත්ව නිසා තමයි අපි දැක්කේ ආර්ථික සංකෝචනය වෙනවා. 5%ක වර්ධන වේගයක් එයාට ඇති කරගන්න පුළුවන් වුණා 2015දී. ඒක 4.7 දක්වා අඩු වුණා 2016දී. 2017දී තවදුරටත් අඩු වුණා. 2018දී තවදුරටත් අඩු වුණා. 2019දී තවදුරටත් අඩු වුණා. 2019දී 2.3 දක්වා අඩු වුණා. ඉතින් ඒකෙන් පෙනී යන්නේ මේ අපි ටැක්ස් ටු ජීඩීපී වැඩි කරන්න හැදුවට අන්තිමට සිදුවුනේ රටේ ආර්ථිකයේ සංකෝචනය වීමයි. ඉතින් ඒ නිසා අපි ඒ ගැනත් සැලකිලිමත් වෙලා අපි දැන් අපේ ටැක්ස් බේස් එක වැඩි කර ගැනීමට අනිත් එක ටැක්ස් එකතු කර ගැනීමට අපි දැන් කටයුතු කරන්න අවශ්‍යයි. අපි දැක්කා යම් අදහස් මතුවලා තිබෙනවා සමහර තැන්වලදී මේ බදු කාන්දු වෙන්න පුළුවන් කියලා. බදු එකතු කර ගැනීමට තිබෙන මුදලට වඩා අඩුවෙන් එකතු වෙන්නේ කියලා අපි ඒ ගැන සැලකිලිමත් වෙන්නට ඕනේ. ඒවා එකතු කර ගන්නට අපි කටයුතු කරන්නට අවශ්‍යයි. ඉතින් ඒ නිසා ඒ පිළිබඳවත් අපි සැලකිලිමත් වෙලා තියෙනවා. රටේ විශ්වාසනීය භාවය බදු කෙරෙහි තියෙන විශ්වාසනීය භාවය තවදුරටත් වැඩි කර ගැනීමට අපි කටයුතු කරන බවත් මා මේ අවස්ථාවේදී මතක් කර දෙන්නට කැමතියි. ගරු මුලාසන රූඩ මන්ත්‍රීතුමනි ඊළඟ වසර තුලදී අපේ රටේ ක්‍රියාත්මක වෙන සියලුම ව්‍යාපෘති අපි ඉතාමත්ම ඕනෑකමින් සහ ඉතාමත්ම ඉන ප්‍රොෆෙෂනල් මැන වෘත්තීමේ ආකාරයට ඒ ව්‍යාපෘති දිගින් දිගටම ක්‍රියාත්මක කිරීමට බලාපොරොත්තු වෙනවා. මේ වෙනකොට ඒ ව්‍යාපෘති වල වටිනාකම රුපියල් බිලියන 5277ක පමණ මුදලක්. ඒක දැවැන්ත මුදලක්. ඒ මුදල එක අවුරුද්දෙන් වියදම් කරන්න නෙමෙයි තිබෙන්නේ. එක අවුරුද්දේ ආයෝජනය කරන්න නෙමෙයි. අපි වලට දිගින් දිගටම ඒවා ගැන හොඳට සැලකිලිමත් වෙලා ඒ වසර වෙනුවෙන් වෙන් කළ තිබෙන මුදල ඉතාමත්ම පැහැදිලිව වෙන් කරලා ඒකේ තියෙන ප්‍රතිපාදන හරියාකාරව කාන්දු වෙනවද කියලා බලලා ඒක කිරීමට බලාපොරොත්තු වෙන නිසා අපි දකී අපේ රටේ වර්ධනය තවදුරටත් වැඩි වෙනවා. ගරු මුලාසන රූඩ මන්ත්‍රීතුමනි සමහර කරලා අපෙන් අහන තවත් ප්‍රශ්නයක් තමයි අපිට පිටරටවලින් මුදල් එයිද කියලා. මම මේ අවස්ථාවේදී කියන්න කැමති දැනටමත් අපි කරගෙන යන සාකච්ඡා හරහා swap arrangements ඒ කියන්නේ වෙන රටවල් වල තිබෙන reserve banks එක්ක අපි දැන් කරගෙන යන swap arrangements ඒවා සාර්ථක වෙන බව මම දන්නවා. ඒ සමගම port city එක වෙනුවෙන් එන අවුරුද්ද විතරක් අලුතෙන් ඇමරිකානු ඩොලර් බිලියනයක් වෙන් කරන්නට බලාපොරොත්තු වෙලා තියෙනවා ඒ කොම්පැනියම. ඒ මුදලත් එන අවුරුද්දේ ආයෝජන කැටිට එනවා. ඉතින් මේ ණය නෙමෙයි, අපි දිගින් දිගටම කිව්වා වගේ ණය නෙමෙයි, ආයෝජනයක් එනවා. ඒ ආයෝජනය එන බව අපි අපිට සහතිකව කියන්න පුළුවන්. එයාපෝර්ට් රෙනොවේෂන් එක පමණක් ජයිකා එකත් එක්ක අපි දැන් කරගෙන යන ඒ ප්‍රොජෙක්ට් එකත් ඇමරිකානු ඩොලර් මිලියන 700ක්. ෂැන්ඩොන් ටයර් ෆැක්ටරි එක ඒකෙත් එන ආයෝජනය ඇමරිකානු ඩොලර් මිලියන 300ක්. තව අවුරුදු තුනකින් තවත් මිලියන 300ක් ඒ ආයෝජනය කිරීමට බලාපොරොත්තු වෙන බව පෙන්වලා දීලා තිනවා. ඒත් එක්කම අපි දැක්කා කවුරු මොනවා කිව්වත් පසුගිය
ඒ ආයෝජනය ගේන ටයර් ෆැක්ටරි එකේ නිෂ්පාදන ධාරිතාව මිලියනයක් වෙන මිලියන 10ක් වෙනවලු. ඒතර මිලියන 2ක්
මේ දානවා කියන්නේ ඇත්තද? කතා කරන්න. Thank you.
මම කතා කරගෙන යනවා. ඊට පස්සේ ප්‍රශ්න මම ඊට පස්සේ උත්තර දෙන්නම්. ඔබතුමා ප්‍රශ්න අහනකොට මම උත්තර දෙන්නම්. තවදුරටත් කියවෙතින් ගරු මොලාසනුරුල මන්ත්‍රීතුමනි, අපේ රටේ විශ්වාසනීයභාවය දිගින් දිගටම වර්ධනය වෙනවා අපිට පේනවා. සමහරක් අය මේක කියයි, මේ රේටින් ඒජන්සි එකක් අපිව පහත හෙළුවා, එහෙම නැත්නම් වෙන කවුරු හරි අපි ගැන නරක චිත්‍රයක් මැව්වා, වෙන කවුරු හරි කෙනෙක් මොකක් හරි පොතක මොනවා හරි ලිව්වයි කියලා කියන්න පුළුවන්. ඒකට ඇත්ත වශයෙන්ම මුදල් ආයෝජනය කරන අයගේ ප්‍රතිචාරය මොකද්ද? ඒ අය මොනවද කරන්නේ? අපි දැක්කා පසුගිය අගෝස්තු මාසයෙන් පස්සේ මේ රටේ කොටස් වෙළඳ පොලේ ටර්න් ඕවර් එක රුපියල් බිලියන 2.5කට වඩා වැඩි ඇවරේජ් එක. මුළු යහපාලන කාලයේදීම තිබුණේ මිලියන 900යි. ඉතින් ඒකෙම පෙනී යනවා විශ්වාසනීයභාවය කොච්චර දුරට වැඩි වෙලාද කියලා. ඉතින් ඒ අනුව අපි දකිනවා මේ රටේ ඉන්න ආයෝජකයන්ගේ විශ්වාසනීයභාවය වැඩි වෙලා තියෙනවා කියලා අපිට ඉතාමත්ම පැහැදිලි ලෙස පෙනී යනවා. ඒත් සමගම බොහෝ අවස්ථාවලදී අපි අහලා තියෙන එක දෙයක් තමයි මේ අපි දෙන සහන මදී කියලා. කෝ සහන කියලා අහනවා. කොවිඩ් එකට සහනය දුන්නද කියලා අහනවා. ඇත්ත වශයෙන්ම ගරු බොලාසනුරුවේ මන්ත්‍රීතුමනි, කොවිඩ් කියන්නේ අලුත් අභියෝගයක්. අපි අභියෝග වලට මීට පෙරත් අපි මුහුණ දීලා තිබෙනවා. අභියෝග කියන්නේ අවස්ථාවලදී යම් යම් අනපේක්ෂිත දේවල් සිදුවෙනවා. ඒ සිදුවෙනකොට අපිට පුළුවන් වෙනට අවශ්‍යයි ඒකට මුහුණ දෙන්නට. අපි ඒ වගේ අනපේක්ෂිත ප්‍රශ්න වලට මුහුණ දීලා තිබෙනවා. අපේ රටේ යුද්ධයක් තිබුණා. අපේ රටේට විරුද්ධව යම් යම් ප්‍රශ්න මතුවුණා. විශේෂයෙන්ම ලෝකයේ බැංකු කඩා වැටෙන්න පටන් ගත්තා. ලෝකයේ තෙල් මිල වැඩි වුණා. ඉතින් එවැනි ප්‍රශ්න තිබුණත් අපි ඒවට මුහුණ දුන්නා. ඒ වගේම තවත් ප්‍රශ්නයක් තමයි කොවිඩ් ප්‍රශ්නය. අපි ඒකටත් මුහුණ දෙනවා. ඉතින් ඒ කාලය තුලදී අපි ඉදිරියේදීත් මේ වගේ ප්‍රශ්නයක් ආවොතින් අපිට ඒකට මුහුණ දෙන්න පුළුවන් කියන එකත්
මම මේ අවස්ථාවේ Member you have 2 minutes left.
Sorry.
What?
No,
you have 2 minutes left. You have 2 minutes left.
I was wondering whether you can mention something about the modern monetary theory, your new theory.
Honorable Minister, continue.
I told you what we listen to. Not that we don't know what the modern monetary theory is, but we have been listening to our people. You don't listen to our people. That's the problem. That's why I explained at the beginning of my speech that we listen to our people. We listen to the pulse of our people. So once we listen to the pulse of our people, we understand what they are yearning for. So that's how we are basing our measures. Yeah. I don't disturb you, no? Yeah. So, thank you. අපි සහන වශයෙන් මේ සහන ලබා දෙන්නේ ගරු බුලාසුනුරුවේ මන්ත්‍රීතුමනි, අපේ රටේ තිරසාර සංවර්ධනය ඇති කරන්නට. We want to have long-term development. Long-term development එකක් කියලා කියන්නේ අපි ජලය දෙනවා. ජලය දුන්නම දැනට 54%ක පමණ තියෙන ජලයේ තියෙන පුද්ගලයන්ට 100%ක් ලැබෙනකොට අපේ රටේ කොච්චර ලොකු රෙවොලූෂන් එකක් වෙනවද? කොච්චර ලොකු වෙනසක් සිදු වෙනවද? අලි මිනිස් ගැටුම අපි निराකරණය කරනවා නම් කොච්චර ලොකු වෙනසක් ඇති වෙනවද? අපි
පාරවදා දුන්නම
පාරවල් හදලා දුන්නම අලුතෙන් සහ රිනොවේෂන් කරලා දුන්නම ඒ පාරවල් හදලා දුන්නම කොච්චර ලොකු වෙනසක් ඇති වෙනවද? ඉතින් ඒක ඊටමත් වැදගත්. ඉතින් ඒ සහන කියලා කියන්නේ අන්න ඒ වගේ සහන අපි මේ කෙටි කාලීන සහන නෙමෙයි ලබා දෙන්නට බලාපොරොත්තු වෙලා තින්නේ. ඒ සහන සියලුම දේවල් ගැන ඔබතුමන්ලා මේ අයවැය පිළිබඳව අන්තර්ගත ප්‍රධාන සංවර්ධන කාර්යයන් පිළිබඳව කියවලා බැලුවොත් පෙනියයි කොච්චර සහන රාශියක් දීලා තියෙනවද
කියලා. Wind up please. Time.
How many minutes?
You're over.
Okay.
But I'll let you finish.
Okay, I'll finish. Thank you very much. ඉතින් ඒ නිසා අපි මේ අවස්ථාවේදී කියන්නට කැමති වෙන්නේ ගරු මුලාසන රෝල මන්ත්‍රීතුමනි මම ඔබතුමාව අපහසුතාවයට පත් කරන්නේ නැහැ. මම ඉතාමත් ඉක්මනින් මේ ඉතුරු ටික මම කියන්නේ නැහැ. අපේ රජය රටට ඉදිරිපත් කරලා තියෙන මේ සියලුම ව්‍යාපෘති සියලුම දේවල් අපි ඉතාමත්ම කඩිසරව ඉතාමත්ම ඉක්මනින් ඒව ක්‍රියාත්මක කිරීමට බලාපොරොත්තු වෙනවා. ඉතින් ඒ නිසා අයවැයක් කියලා අපි ඉදිරිපත් කරලා ඊට පස්සේ ඒක සිදු වෙයිද නැද්ද කියලා අපිට මිනිස්සුන්ට අපි හිතන්න ඉදිරියට යන්නේ නැහැ. අපි කරන්න යන්නේ ඒව ක්‍රියාත්මක කිරීමට ඒ ක්‍රියාත්මක කිරීම සඳහා අපි විශේෂ කණ්ඩායම් දැනටමත් ලෑස්ති කරගෙන යනවා. මගේ අමාත්‍යාංශයේ තෙවැනි කණ්ඩායමක් අපි ලෑස්ති කරගෙන ඒවා මොනිටර් කිරීමට සහ ඒවා කටයුතු කිරීමට බලාපොරොත්තු වෙනවා. ඒ නිසා ඒවත් හරහා අපි ඉදිරියේදී මේ කිරීමට බලාපොරොත්තු වෙන බවත් පෙන්වලා දීමෙන් ඒ සමගම මේ අයවැය සකස් කිරීමටත් මේ අයවැය පිළිබඳව සාකච්ඡා වලට යෙදුණු සියලු දෙනාටමත් ස්තුතිවන්ත වෙමින් විශේෂයෙන්ම අපේ ගරු මන්ත්‍රීවරුන්ටත් ස්තුතිවන්ත වෙමින් මගේ වචන ස්වල්ප අවසන් කරනවා.
Thank you. ගරු ශ්‍රීධර මන්ත්‍රීතුමා මනෝ ගණේෂ මහතුමා
රාජමාත්‍ය තුමා ළඟ ප්‍රශ්නයක් තියෙනවා පොඩි ප්‍රශ්නයක් මේ අගමැතිතුමාගේ කතාවේ ඉදිරිපත් වෙච්ච අර මේ වතුගම් කර ජනතාවගේ පළ 10 දවසේ පඩිය ඒ සම්බන්ධව ඊයේ අපේ කම්කර මැතිතුමා කතා කරනකොට ඒක අසාර්ථක බව ගැන තියෙන බව කිව්වා පවසුවා මොකද ස්ථාවරය මොකද ලබන
මාසෙ කියලා Thank you
මොකද
ස්ථාවරය මන්ත්‍රීතුමා බොහොම ස්තුතියි පොයින්ට් ඔෆ් ඕඩර් එක නෙවෙයි කරු ශ්‍රීධර මන්ත්‍රීතුමා
ගෞරව තලමේ දාංග මුරුචිනර් අවර්ගලේ இன்றைய தினம் இந்த இடத்திலே வழங்கப்பட்டிருக்கின்ற மிக முக்கியமாக நிதியமைச்சின் கீழே நான் ஒரு முக்கிய விடயத்தை இந்த இடத்திலே குறிப்பிட விரும்புகிறேன். மிக முக்கியமாக யாழ்ப்பாண மாவட்டத்தினுடைய நெடுந்தீவு பிரதேச செயலாளர் பிரிவிலே அண்மையிலே நடந்த ஒரு சம்பவத்தை
நான் It's not a point of order. I'm sorry. I can't allow you to continue. It's not a point of order. Sridhar Mantuma.
யாழ்ப்பாண மாவட்டம் நெடுந்தீவு பிரதேச செயலாளர் பிரிவிலே நடைபெற்ற ஒரு விடயத்தை இந்த இடத்திலே நான் பதிவு செய்ய விரும்புகின்றேன். மிக முக்கியமாக யாழ்ப்பாணம் விஷ்ணுபுத்திர வெடியரசன் கோட்டை என்ற தமிழர்களுடைய பாரம்பரியமான ஒரு கோட்டை பிரதேசத்தை அண்மையிலே கடந்த 2020 அக்டோபர் 28ஆம் தேதி அந்த இடத்திற்கு விஜயம் செய்த பணிப்பாளர் தொல்பொருள் திணைக்களத்தினுடைய பணிப்பாளர் நாயகமும் பணிப்பாளர் அவர்களும் யாழ்ப்பாணம் ஆரியகுளம் விகாரையினுடைய விகாராதிபதி உட்பட்ட 3 பிக்குமார்களும் இடத்தை பார்வையிட்டிருக்கின்றார்கள். பார்வையிட்ட பிற்பாடு அவர்கள் கடந்த 2020 11/27 தேதி தொல்பொருள் திணைக்களத்தினுடைய பணிப்பாளர் தலைமை அதிபதியினால் ஒரு வர்த்தமானி அறிவித்தல் வெளியிடப்பட்டிருக்கிறது. குறிப்பாக 188ஆம் அத்தியாயமான தொல்பொருள் கட்டளை சட்டத்தின் 33ஆம் பிரிவினால் என குறித்தாக்கப்பட்ட தத்துவங்களின் பயனை கொண்டு தொல்பொருள் பணிப்பாளர் தலைமை அதிபதி திசாநாயக்க முதியான் செலாகே சினரத் பண்டார திசாநாயக்க ஆகிய நான் மேற்சொல்லப்பட்ட பிரிவின் ஏற்பாடுகள் இணங்கி ஒழுகப்பட்டுள்ளனவென திருப்தியுற்ற இவ் அறிவித்தலுக்கான அட்டவணையில் குறித்துரைக்கப்பட்ட அரசகாணி இடப்பரப்பானது மேற்சொல்லப்பட்ட கட்டளை சட்டத்தின் நோக்கத்துக்காக தொல்லியல் ஒதுக்கிடம் ஒன்றாக இருப்பதாக கருதப்பட வேண்டுமென இவ்வறிவித்தல் மூலம் வெளிப்படுத்துகின்றேன். நெடுந்தீவு அழிவடைந்துள்ள துறவிமட கட்டிடத் தொகுதி தொல்லியல் ஒதுக்கிடத்தை கொண்டுள்ள இடப்பரப்பு என தலையங்கமிடப்பட்டிருக்கிறது. வடமாகாணத்தில் யாழ்ப்பாண மாவட்டத்தில் நெடுந்தீவு பிரதேச செயலாளர் பிரிவில் உள்ள நெடுந்தீவு மேற்கு இலக்கம் ஜே 1 கிராம அலுவலர் பிரிவில் அமைந்துள்ளதும் 1 ஏக்கர் 2 ரூட் மற்றும் 21.7 பேர்ச் விஸ்தீரணத்தை கொண்டுள்ளதும் நில அளவையாளர் தலைமை அதிபதியின் இடத்தில் கொழும்பு நில அளவையாளர் அத்தியட்சகரினால் அளவிடப்பட்ட 1977 டிசம்பர் மாதம் 29 தேதிய YA 14-16 இலக்க இட அமைப்பியல் முதன்மை திட்டத்தில் விவரிக்கப்படும் இறுதி கிராம திட்டத்தில் 1 இலக்க காணி துண்டொன்றாக விவரிக்கப்படும் நெடுந்தீவு அழிவடைந்துள்ள துறவிமட கட்டிடத்தொகுதி தொல்லியல் தளம் என அழைக்கப்படும் பிரிக்கப்பட்டு வரையறுக்கப்பட்ட அக்காணி துண்டு அடங்கலும். இது ஒரு வெளிப்படையாக தமிழர்களுடைய நிலங்களை அபகரிக்கின்ற ஒரு முயற்சியாகவே கௌரவ உறுப்பினர் அவர்களே இது மேற்கொள்ளப்படுகின்றது. குறிப்பாக இங்கு நெடுந்தீவிலே இது ஒரு மிக முக்கியமாக வெடியரசன் என்கிற விஷ்ணுபுத்திர வெடியரசன் என்கிற ஒரு மன்னன் அந்த நெடுந்தீவு பகுதியை ஆண்டு வந்திருக்கின்ற வரலாறு இருக்கின்றது. அந்த வரலாற்றோடு இருந்த தமிழருடைய வரலாற்று மைய பிரதேசமான அந்த கோட்டையை ஒரு துறவி மடம் என்ற பெயரிலே மாற்றி அந்த இடத்தை அபகரிக்கின்ற ஒரு சூட்சுமமான சூழ்ச்சியை இந்த
நியோஜ கதாநாயகத்துமா முல்லாசனிட்ட
மாற்றுமா.
கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இது வெளிப்படையாக தமிழர்கள் வாழ்ந்த பிரதேசங்களை அவர்களுடைய அடையாளங்களை தொல்லியல் என்ற அடிப்படையில் அபகரிக்கின்ற ஒரு சூட்சுமமான திட்டம் நடைமுறைப்படுத்தப்பட்டிருக்கிறது. இது உடனடியாக நீக்கப்பட்டு அது ஒரு தமிழர் பாரம்பரிய வரலாற்று அடையாளம் என்பதை ஏற்றுக்கொண்டு அந்த இடத்தை அபகரிக்கும் திட்டத்தை கைவிட வேண்டும். குறிப்பாக நெடுந்தீவிலேயே அந்த வெடியரசன் கோட்டை இருக்கின்ற பகுதியில்தான் கிட்டத்தட்ட 4 நல்ல தண்ணீர் கிணறுகள் உண்டு. அதனை விட அந்த மக்கள் வாழுகின்ற பிரதேசம் 1 ஏக்கருக்கு மேற்பட்ட அந்த காணி பிரதேசத்தை கோட்டைக்காடு என்று சொல்லப்படுகின்ற அந்த இடத்தை அபகரிப்பதற்கான முயற்சி மேற்கொள்ளப்பட்டிருக்கிறது. இந்த விடயம் உடனடியாக நிறுத்தப்பட வேண்டும் என்பதையும் இந்த விடயத்தின் ஊடாக அந்த மக்களுடைய பாரம்பரியமான அடையாளத்தை இல்லாமல் செய்கின்ற பணியை உடன் நிறுத்த வேண்டும் என்று நான் இந்த இடத்திலே வலியுறுத்தி கூற விரும்புகின்றேன். மிக முக்கியமாக அந்த வெடியரசன் கோட்டையை ஒரு பௌத்த விகாரையாக அடையாளப்படுத்த இந்த பிக்குமார்களும் தொல்லியல் திணைக்களமும் முயற்சிக்கின்றது. ஏனென்றால் அது ஒரு கோட்டை என்பது கூட தெரிந்து கொண்டு அந்த கோட்டையோடு சேர்ந்த இடத்துக்குத்தான் கோட்டைக்காடு என்கிற பெயரும் உண்டு. யாழ்ப்பாண மாவட்டத்திலேயே 1வது கிராம அலுவலர் பிரிவு J1 அந்த இடத்திலே இருக்கின்ற இந்த பிரதேசத்தை அபகரிக்க முயற்சிக்கின்றார்கள். இது ஒரு மிக முக்கியமான விடயம். ஆகவே இந்த விடயத்தில் இருந்து அரசு ஒரு நீதியான தீர்வை பெறுவதற்கு இந்த தொல்லியல் திணைக்களம் தன்னுடைய கபலீகர முயற்சியை கைவிட வேண்டும் என்று நான் பதிவு செய்கின்றேன். இன்னும் ஒரு விடயம், கிளிநொச்சி மாவட்டத்தினுடைய பச்சிலைப்பள்ளி பிரிவிலே LRC
கரு நியோஜ கதாநாயகத்துவணி மெதுமா சோதனா வக்கரனோ புரா வித்யா டிபார்ட்மெண்ட் தோட்ட ஏ வெனுவேன் அப்படி ஏ பிரதேசிட்டு அவில்ல ஏ கட்டியுத்து சோயில பலன் பொருந்து
கௌரவ அமைச்சர் அவர்களும் இங்கு இருந்தது பொருத்தப்பாடாக அமைந்திருக்கிறது. ஆகவே கௌரவ அமைச்சர் அவர்களும் நீங்கள் இந்த விடயத்தை சரியாக புரிந்திருப்பீர்கள் என்று நான் நினைக்கிறேன். நீதி கிடைக்கும் என்று நாங்கள் நம்புகிறோம். கிளிநொச்சி மாவட்டத்தினுடைய பச்சிலைப்பள்ளி பிரதேச செயலாளர் பிரிவில் உள்ள LRC காணி சீர்திருத்த ஆணைக்குழுவுக்கு சொந்தமான புலோப்பளை கிழக்கு அள்ளிப்பளை தர்மக்கேணி கிராம அலுவலர் பிரிவுகளிலே காணப்படுகின்ற குறிப்பாக புதுக்காட்டு தோட்டம் என்கிற தர்மக்கேணி கிராம அலுவலர் பிரிவிலும் காசிப்பிள்ளை தோட்டம் வெட்டுக்காடு என்கிற புலோப்பளை கிழக்கு கிராம அலுவலர் பிரிவிலும் தட்டுவன்கொட்டி தோட்டம் முடிச்சுப்பள்ளி போன்ற இடங்கள் அள்ளிப்பளை கிராம அலுவலர் பிரிவுக்குட்பட்டதாகவும் இருக்கின்ற இந்த இடங்களிலே காணப்படுகின்ற காணி சீர்திருத்த ஆணைக்குழுவுக்கு சொந்தமான நிலங்களை காணி அமைச்சருடைய மறைமுகமான ஆதரவோடு அவருடைய நேரடி கையாள் என்று தன்னை குறிப்பிடுகின்ற அமீன் என்கின்ற ஒரு நபர் அங்கே வந்து ஒரு நபருக்கு 5 ஏக்கர் காணி வீதம் ஒவ்வொரு நபர்களிடமும் 2 லட்சம் ரூபாய்க்கும் மேற்பட்ட பணத்தை தான் வாங்கிக் கொண்டு இந்த LRC காணிகளை காணி சீர்திருத்த ஆணைக்குழுவுக்கு சொந்தமான நிலங்களை விற்றுக் கொண்டிருக்கின்றார். யாழ்ப்பாண மாவட்டத்திலே 13,000 குடும்பங்கள் காணி இல்லாமல் இருக்கிறார்கள். கிளிநொச்சி மாவட்டத்திலே 4,000 குடும்பங்களுக்கு இருப்பதற்கு நிலம் இல்லை. நான் இதனை அரசாங்க அதிபரிடம் விண்ணப்பித்திருக்கிறேன். இந்த LRC நிலச்சீர்திருத்த ஆணைக்குழுவுக்கு சொந்தமான காணிகளில் கிளிநொச்சி மாவட்டத்தைச் சேர்ந்தவர்களையும் யாழ்ப்பாண மாவட்டத்தைச் சேர்ந்தவர்களுக்கும் நீங்கள் குடியேற்றுவதற்கு ஏற்பாடு செய்யுங்கள் என்று. ஒரு கால் ஏக்கர் வீதம் காணி இல்லாத மக்களுக்கு காணி வழங்க நிலச்சீர்திருத்த ஆணைக்கு இல்லை. ஆனால் அதே நேரம் அந்த இடத்திலே அமீன் என்பவரை முகவராக வைத்துக் கொண்டு காணி அமைச்சரினால் இந்த இடத்திலே காணி விற்பனை செய்யப்படுகிறது. நிலச்சீர்திருத்த ஆணைக்குழுவுக்கு சொந்தமான காணி விற்பனை செய்யப்படுகின்றது. தயவு செய்து இதுடன் நிறுத்தப்பட வேண்டும். இது மிக முக்கியமாக அந்த இடத்திலே காணி இல்லாத மக்களை பாதித்திருக்கிறது. அதனை விட நேற்று முன்தினம் கூட அந்த இடங்களை சென்று துப்புரவு செய்திருக்கிறார்கள். போலீசாரும் அதற்கு உடந்தையாக இருக்கிறார்கள். போலீசார் அதனை கட்டுப்படுத்துகிறார்கள் இல்லை. அரசாங்க அதிபர் அறிவித்தும் கூட செயல்படுத்தப்படவில்லை. நான் பிரதேச செயலாளருடன் பேசியிருந்தேன். அவரும் இது தன்னை மீறி நடைபெறுவதாக குறிப்பிடுகின்றார். இது ஒரு மிக முக்கியமான விடயம். இந்த இடத்திலே குறிப்பாக அந்த மக்கள் வாழுகின்ற இடத்திலே காணி இல்லாமல் மக்கள் இருக்கிற பொழுது அந்த இடத்தை யாரோ ஒரு முகவரை வைத்து இந்த ரகசியமான காணி விற்பனை நடைபெறுவது ஒரு பகல் கொள்ளை. இதனை உடனடியாக நிறுத்த வேண்டும் என்பதை நான் இந்த இடத்திலே வலியுறுத்துகின்றேன். இன்னொரு விடயம், கோப்பாய் பிரதேச சபையினுடைய தவிசாளர் தியாகராஜா நிரோஸ் அவர்கள் அண்மையிலே கைது செய்வதற்கு போலீசார் முயற்சித்தார்கள். இப்பொழுது 2-3 நாட்களுக்கு முதல் நடைபெற்ற விடயம். யாழ்ப்பாணத்திலே ஒரு பிரதேச சபை, இந்த நாட்டிலே பிரதேச சபைக்குள்ள அதிகாரம் உங்களுக்கு தெரியும், கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே. ஒவ்வொரு பிரதேச சபைகளும் ஒரு தனித்துவமான ஆட்சி கட்டமைப்பை கொண்டவை. அந்த இடங்களிலே அவர்கள் தங்களுக்குரிய வேலைகளை செய்கின்றார்கள். அவ்வாறு அவர்கள் அந்த பணிகளை செய்கின்ற சூழலில் அவர்களுக்கே தெரியாமல் அவர்களுடைய ஒரு வீதியை எடுத்து யாழ்ப்பாணத்தில் இருக்கின்ற குடும்ப ஆட்சி செய்கின்ற யாழ்ப்பாண கச்சேரியை தங்களுடைய வசம் வைத்திருக்கின்ற சில நபர்கள் அவருக்கு மீறி அந்த அதிகாரத்தை பிரயோகிக்கின்றார்கள். அதனால் அவர் அந்த இடத்திலே சென்ற அந்த விளம்பர பலகையை அவர் கலட்டி தன்னுடைய அலுவலகத்திலே கொண்டு வைத்திருந்தார். அதற்காக அவர் மீது குற்றம் சுமத்தி அவரை கைது செய்வதற்காக முயற்சித்திருக்கிறார்கள். பிரதேச சபையினுடைய கௌரவ தவிசாளர் தியாகராஜா நிரோஸ் அவர்கள் இவரை போல பலர் அங்கு பணி செய்ய முடியாத நிலை இருக்கிறது. இந்த நாட்டிலே நாங்கள் அதிகார பகிர்வு கேட்கிறோம், இந்த நாட்டிலே அதிகாரங்களை பகிர சொல்லி கேட்கிறோம், இந்த நாட்டிலே ஆட்சி செய்வதற்கு கேட்கிறோம், நாங்கள் இந்த நாட்டுக்குள்ளே சேர்ந்து வாழ நீங்களும் சொல்கிறீர்கள், சேர்ந்து வாருங்கள் என்று. அன்று கூட இங்கே சமல் ராஜபக்ச கௌரவ அமைச்சர் அவர்கள் சொன்னார், தமிழர்கள் நீங்கள் பிரிந்து நிற்க வேண்டாம், சேர்ந்து வாருங்கள் என்று சொல்லுகிறார். பழசை விட்டு பழையதை மறந்து வாருங்கள் என்கிறார். ஆனால் இங்கே என்ன நடக்கிறது, இருப்பதை புடுங்குகிறார்கள். எங்களுடைய நெடுந்தீவில் இருக்கிற எங்களுடைய தொல்லியல் அடையாளங்களை புடுங்குகிறார்கள். தமிழர் வாழ்கின்ற நிலங்களை பறிக்கிறார்கள். அதைவிட ஒரு சின்ன கட்டமைப்பு, ஒரு குறுநில கட்டமைப்பு, அந்த பிரதேச சபையினுடைய தவிசாளர் போலீசாரால் கைது செய்யப்படுவதற்கு விசாரிக்கப்படுகிறார். ஒரு தடவையல்ல, 2 தடவைகள். அதனை விட அவர் கைது செய்ய முயற்சிக்கப்படுகிறார். மிக அபாயகரமான ஒரு சூழல் உருவாக்கப்பட்டிருக்கிறது. இதை கேட்டால் உடனே பயங்கரவாதம் என்கிறீர்கள். இதை கேட்டால் நீங்கள் புலிகளை
ஞாபகப்படுத்துவதாக அப்படி தன்னோ பேதிரியோம மே ஆர்த்திகேன கதா கண்ணுகோட்ட பலவின் காரணே தமாய் மொழிம மே ஆண்டுவ முதல மாத்தியாசத்துல மே ஆண்டுவ தேரும் கண்டுறோம் மே ஆர்த்திக பிரச்சனையாக மீறாட்டே தீனோ கே அது பார்த்துக்க பிரச்சனையாக தீனோ கே தேரும் நுகர்ந்த கால் தாக்கால் அப்படி மே ஆர்த்திக பிரச்சனை விஷயம் தான் பே விசேஷம் ஃபிஷ் ரேட்டிங் ஆயத்தனே தான் இயே பெரியதான கொட்ட அப்பே ரட்ட தவத் பாலாட்ட டவுன் கிரேட் கல்ல தீனோ சி டபுள் ஏ உள்ள பல்லாட தாழ தீன் இது மிக ஹேத்து வைத்தியர் கரு அப்பே அஜித் நிவான் கப்ரால் கரு ராஜ்யமித்துவம் கியானே அப்பே அயவே பவா மே சங்கா லேகனம் இல்லாதோ விசுவாசியாக நாகினிக்கு இது மே காரணே தேரும் கண்ண நத்தி தாக்கால் ரஜேட்டு மேக இஸ்ராடே ஆண்டு பே புத்துமாலக்கினோ பசனையாக நாகின மேக ஹரியட்டார கம்மல தந்தங்கள் அப்படி தகலாதீனோ கொணு வெண்ட கால ஒன்றரை வெறி வெனி வெனி அண்ணே வெறிக்கிற நட்டரும் பேணும் உற்சாகரணும் ஏதுலிங் தவதுரோட அப்படி பல்லாட்டி கொடையின்னு අපි ඇත්ත ප්‍රශ්නේ අවබෝධ කරගන්න එකට විසඳුමක් හොයන්න කටයුතු කරොත් විතරයි ගරු අජිත් නිවාඩ් කබ්‍රල් මැතිතුමනි මේක ප්‍රශ්නෙට විසඳුම් හොයන්න පුළුවන් වෙන්නේ. උතුමාලගේ ආර්ථික කළමනාකරණයේ දේශීයත්වයේ මූලිකත්වය කරගෙන කරනවා කියලා තමයි උතුමාලා කියන්නේ. නමුත් අපිට ඒක පේන්නේ නැහැ. උතුමාලා දැන් උතුමාගේ කතාවෙදිම කිව්වා හම්බන්තොට චීන ඩොලර් මිලියන 300ක ආයෝජනයක් එනවා කියලා. දැන් අපි දන්නවා හම්බන්තොට ඉතාම හොඳ තැනක් හොඳ හබ් එකක්. හැබැයි ගරු අජිත් නිවාඩ් කබ්‍රල් මැතිතුමනි මට වඩා හොඳට තේරෙන කාරණාවක් තමයි හම්බන්තොට එන දෙවන්ත ව්‍යාපෘති අද දවන්ත ව්‍යාපෘති ඒ අද දවන්ත ව්‍යාපෘති එනකොට ඔබතුමාලා ඒ නිෂ්පාදන වලින් 120ක් මේ රටට දාන්න දුන්නොත් අපේ දේශීය නිෂ්පාදකයා දේශීය කර්මාන්තකරුවා බුදි ආය නැගිටින්න හම්බෙන්නේ නැහැ ටයිල් කර්මාන්ත වෙන්න පුළුවන් ඒ වගේම පේන්ට් නිෂ්පාදකයා වෙන්න පුළුවන් බිස්කට් නිෂ්පාදකයා වෙන්න පුළුවන් ටයර් නිෂ්පාදකයා වෙන්න පුළුවන් සෙල්ලම් බඩු නිෂ්පාදකයා වෙන්න පුළුවන් අද දවන්ත ඩොලර් මිලියන 4500 ව්‍යාපෘතියක් ඇවිල්ලා එකෙන් 120ක් රට තුරට දාන්න දුන්නොත් මොකද වෙන්නේ අපේ රටේ කර්මාන්තකරණය කර්මාන්තකරුවා සේරම එතනින් එහාට නැගෙන්න හම්බෙන්නේ නැහැ. ඒ එතනට යන ආයතන ගෙනියන්න ඕනේ ගරු ඇමතිතුමනි 100ට 100ක් එක්ස්පෝර්ට් කරන්න. ඔබතුමා දන්නවද චීනේ ඇමරිකාවට එක්ස්පෝර්ට් කරන්න බෑ 140ක 50ක ටැක්ස් එකක් ගහනවා.
විනාඩි 2යි තව.
මට දෙන්න ඕ. බොසුදි. එතකොට අපි ඒගොල්ලෝ රටට එන්නේ මොකද? ඒ චීනේ දැන් යුරෝපයට ඇමරිකාවට යවන්නකොට තියෙන බාධාව ඒ බැරියර් එක අයින් කරගන්න. එතකොට ඒගොල්ලන්ට කිසිම ප්‍රශ්නයක් නැහැ. ඒ ආයතනය එතනින් ඩුබායි වලට යන්න පුළුවන්. යුරෝපයට යන්න පුළුවන්. ඇමරිකාවට යවන්න මරා ඒගොල්ලන්ට පාඩුවක් වෙන්නේ නැහැ. ඒ නිසා ඔබතුමා දැඩි අවධානයක් යොමු කරන්න මේ කාරණයට. මට වඩා ඔබතුමාට මේක තේරෙනවා කියලා මම දන්නවා. ඒ නිසා දේශීය නිෂ්පාදකයා ශක්තිමත් කරන්න නම් අපේ රටේ එන දැවැන්ත ආයෝජන 100% එක්ස්පෝර්ට් කරන්න අවශ්‍ය ඉඩකඩ දෙන්නොත් තමයි හරියන්නේ. අපිට අද තේරෙනවා මේ රටේ ගජමිතුරු ආර්ථිකයක් නිර්මාණය වෙමින් යනවා. කරු මූලාසනේ නියෝජක කතානායකතුමනි ගජමිතුරු ආර්ථිකයක් දැන් අනුර කුමාර දිසානායක සහෝදරයා කිව්වා සීනි ආයෝජනය හරහා සීනි මේ රටට ගෙන්වීම හරහා රුපියල් කෝටි 450ක් රුපියල් කෝටි 1000ක් මේ විදිහට රටේ ආදායම් රටට හිමි වෙන තුරු බදු ආදායම් අහිමි වෙලා කියලා. හැබැයි ඒ ආදායම් අහිමි වීම ඔබතුමාලා පාරිභෝගිකයට දුන්න නම් ප්‍රශ්නයක් නැහැ. සීනි වල ටැක්ස් එක 75% අඩු කරොත් ඒකේ වාසිය පාරිභෝගිකයට ගියා නම් ඒක ප්‍රශ්නයක් නැහැ. එහෙම ගිහිලා නැහැ. ඒ තරක් නෙමෙයි ෆාම් ඔයිල් ගෙන්වීමේදී මේ ඒකාධිකාරිය සිදු වෙලා තිනවා. මේ ආයතන වලින් ටැක්ස් එකේ ලංකාවට නර අඩු වෙනවා. පහෝදාට වැඩි වෙනවා. ඔබතුමා මේ හොයලා බලන්න. ඒ නිසා අද අපිට පේනවා ගජමිතුරු ආර්ථිකයක්. දැන් අපේ කාලේ කිව්වා රෝයල් කල්ලියක් තමයි ක්‍රියාත්මක වෙන්නේ කියලා. අපිට මතකයි කිව්වා රෝයල් කල්ලියක් ක්‍රියාත්මක වෙනවා කියලා. දැන් අපිට පේනවා ජාවාරම් කර කල්ලියක් සතුටු කරන්ද, සන්තර්පණය කරන්ද, පිනවන්ද, ශක්තිමත් කරන්න තමයි මේ ආර්ථිකය ක්‍රියාත්මක වෙන්නේ කියලා. ඒ නිසා පැහැදිලිවම අපිට පේනවා මේ ආර්ථිකය ගමන් කරමින් යන්නේ රටේ ජනතාවගේ දවත් රටගෙනවත් කරලා නෙමෙයි. සවසාන වශයෙන් මම කියන්නේ අපි එකට අවස්ථාවක් දෙනවා. දැන් අවුරුද්දක් ඔබතුමාලා මේ ආර්ථිකය කළමනාකරණය කරා. මුදල් අමාත්‍යාංශය මේ ආර්ථිකය කළමනාකරණය කරා. හැබැයි අපිට පේන්නේ නැහැ මේ ආර්ථික කළමනාකරණය හරහා රට ඉස්සරහට යනවා කියලා. දැන් ඔබතුමාලා පහුගිය කාලේ දේශීය ආර්ථිකය ගැන කතා කරාට මම අර කිව්වා වගේ අවසාන කරනවා. ඔබතුමාලා දේශීය ආර්ථිකය ගැන කතා කරන ගමන් මහා පරිමාණ ගජමිතුරු කීප දෙනෙක් තමයි ශක්තිමත් කරන්නේ. කතා කරන්න ගොඩක් කාරණු තිබුණත් මම හිතන්නේ අවස්ථාව නොලැබීම හරහා මම විශේෂයෙන්ම අජිත් නිවාඩ් කබ්‍රල් මැතිතුමාගෙන් මේ සම්බන්ධව දැඩි අවධානය යොමු කරන්න කියලා ඉල්ලා සිටින්න නවතුන බොහොම ස්තුතියි.
ස්තුතියි. හෙක්ටර් පොයි මන්ත්‍රීතුමා ඕඩර් ප්ලීස් ගරු අජිත් රාජපක්ෂ මන්ත්‍රීතුමා මුලාසනේ.
ගරු සභාපතිතුමනි ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා අවස්ථාව ලබා දීම සම්බන්ධව. පළමුවෙන්ම මම කතාව පටන් ගත්තක මම ප්‍රකාශයක් කරන්න ඕන. මොකද මේ මුස්ලිම් ජනතාවට අද විශාල ප්‍රශ්නයක් වෙලා තියෙනවා මේ භූමදාන කටයුතු සම්බන්ධව. කොරෝනා වෛරසයෙන් මිය යන අයව භූමදානය කරන්න නොදීම නිසා, ආදාහනය කිරීම නිසා ඒ අයගේ ඉතාමත්ම සංවේදී ආගමික ප්‍රශ්නයක් මේ අවස්ථාවේ සිද්ධ වෙලා තියෙනවා. ඒක එක පැත්තකින් මම කතෝලිකයෝ හැටියට කතෝලික ජනතාවටත් ඒක සිද්ධ වෙලා තියෙනවා. මම ඒ නිසා විශේෂ ඉල්ලීමක් කරනවා මේ පිළිබඳව නැවත නැවතත් හිතන්න. මේක ඉතාමත්ම සංවේදී. ඒ නිසා නැවත නැවතත් හිතන්න. මොකද යම්කිසි ආගමක් අදානේ ආගමේ විශ්වාසය තියෙනවා නම් ඒ විශ්වාසය මම හිතන්නේ ඉතාමත්ම හොඳින් ආගම අදාන මුස්ලිම් ජනතාව වෙනුවෙන් ලබා දෙන්න පුළුවන් හැකියාවක් තියෙනවා ලබා දෙන්න කියලා විශේෂයෙන් ඉල්ලීමක් කරනවා. ඒ වගේම මේ අද අපි මේ අවසාන කරන්නේ 2021 අයවැය යෝජනා අපි කතා කරන අවස්ථාව. එතකොට කතා කරන අවස්ථාවේදී විශේෂයෙන් මතක් කරන්න ඕන මේ මේ දින කීපය තුල මේ දින කීපය තුල අපි දැක්කේ නැහැ ආණ්ඩු පක්ෂය 2021 මේ රටේ ජනතාව වෙනුවෙන් කරන ඵලදායි ක්‍රියාදාමයන් සම්බන්ධව කතා කරා හැමතිස්සම මේගොල්ලෝ කතා කරේ අර විපක්ෂයේ ඉදි කතා කරපු එක ජනාධිපති වෙන්නට පෙර කතා කරපු එක පාර්ලිමේන්තු මැතිවරණයට පෙර කතා කරපු එක ඒකම තමයි නැවතත් හොද මඩේ දාන්න වගේ මේ පාර්ලිමේන්තුවට අවිල කතා කරේ සමහරවිට පෞද්ගලික ප්‍රශ්න කතා කරේ එහෙම නැත්නම් සමාජයේ තියෙන මේ ජනතාවගේ ප්‍රශ්න වලට අමතරව ඒවා සියල්ල අමතක කරලා දාලා අපි බැලුවා එක අමාත්‍යවරයෙක් සමහරලාට පැය එකහමාර පැය කතා කරලා තියෙනවා මේ මේ ආයවැය කාර්යක සභා අවස්ථාවේ ප්‍රධාන අවස්ථාවේ මේ කතා කරපු හැම මොහොතකම අපි අරගෙන බැලුවා අපි විපක්ෂයේ කණ්ඩායමක් හැටියට දැන් මේ ආණ්ඩුවේ කතා කරන අයගේ රේටින්ග්ස් ටික හදනවා මොනවද කොහොමද කතා කරලා තියෙන්නේ ඒ පැයක් කතා කරපු කෙනා 80% කතා කරලා තියෙන ඕපදූප වල්ලෝපදූප තමයි කතා කරලා තියෙන්නේ රටේ ජනතාවට ඕන කරන දේවල් මේ කතා කරලා තියෙන නිසා අපි කනගාටු වෙනවා ආණ්ඩුවක් හැටියට ඒගොල්ලෝ 2021 අයවැය යෝජනා ඉදිරිපත් කරාට ඒක රටේ ආර්ථිකයටත් ජාතික ආරක්ෂාවටත් අධ්‍යාපනය සෞඛ්‍ය හෝ විශේෂයෙන්ම අද මුණ දීලා තියෙන කොවිඩ් වසංගතයටත් පිළිතුරක් හැටියට යමක් හරියට ප්‍රතිපලදායක විදියට නොකියපු ගැන අපි කනගාටු වෙනවා වගේම ජනතාවට අනේ අපොයි කියලා විශේෂණ ප්‍රකාශ කරනවා මෙතනදී මම සිහිපත් කරන්න ඕන ප්‍රධාන කාරණාව කබ්‍රාල් රාජ්‍යගරු අමාත්‍යතුමා කිව්වා අපි සාමාන්‍යයෙන් ජනතාව ගැන හිතන්නේ එතුමල්ලා ජනතාව ගැන හිතනවා කියලා. දැන් 69 ලක්ෂයක් ඡන්දය දෙනකොට ඒ ඡන්දය දෙන්න පෙර මේ අය වේදිකාවේ පොරොන්දු ගණනාවක් ගෙනා. ඒ පොරොන්දු ගණනාව ගෙනාවේ ජනතාවට කරනවා කියලා ඒ පොරොන්දු ටික දුන්නේ. හැබැයි ඒ පොරොන්දු ටික මේ 2021 මේ පටන් ගන්න පළවෙනි අයවැයේදී නිකන් හරි එකක් හරි කරාද කියන එක විශේෂයෙන් තමයි ආසලට අහන්න ඕන. මෙතනදී අහද්දි මතක් කරන්න ඕන පළමුවෙන්ම කිව්වා මේගොල්ලෝ හාල් පරිප්පු සීනි මේ ඇතුළු යනාදියත් එක්ක රුපියල් 3000ක බඩු මල්ලක් දෙනවා
කියලා. ඊළඟ ජල බිල් කාලයක් තියෙනවා.
15ක ඔච්චර
මිනිත්තුවයි.
15ක අඩු කිරීමක් දෙනවා කියලා. ඊළඟ විදුලි බිල් පත්‍රය 25ක් කිව්වා. ටෙලිෆෝන් බිල් 50ක් කිව්වා. ගෑස් සිලින්ඩරයට රුපියල් 100ක් අඩු කරලා දෙනවා කිව්වා. ඊළඟ ගෑස් ලීප් රයිස් කෝර අර ගන්න 25ක සහනාධාරයක් දෙනවා කිව්වා. භූමි තෙල් සහනාධාරයක් දෙනවා කිව්වා. සමබල පෝෂිතයි ආහාර වේලක් දෙනවා කිව්වා. අඩු ආදායම් ලයි අවුරුදු 12ට අඩු ළමයි ඉන්න පවුලකට රුපියල් 5000ක දීම නවත් දෙනවා කිව්වා. ඒක තියා මේ කොවිඩ් වසංගතයට වහලා තියෙන ගෙදරකටවත් රුපියල් 5000 දී ගන්න බැරි ආණ්ඩුවක් හැටියට පත් වෙලා තියෙනවා. අවසාන වශයෙන් එකක් කියනවා. මෙතන තියෙනවා මෙන්න මේ 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 හාල් බෑග් එක මේ හාල් බෑග් එක මේ අයින්ස් එක දුප්පත් මිනිසු ගන්න නාඩු කිලෝ 5 හාල් බෑග් එක මේකේ මේ අරලිය හාල් බෑග් එකක් මේ තියෙන්නේ මෙතන මේ අරලිය හාල් බෑග් එක ගහලා තියෙනවා පාලන මිල රුපියල් 480යි කියලා මම ඔබතුමාලාට මෙතන ප්‍රකාශයක් කරනවා මෙතන බිල තියෙනවා බෝලවත්ත
සමුහ
525කට තමයි මේක අරගෙන තියෙන්නේ එතකොට මම අහනවා මේ දුප්පත් අයින්ස් එක මිනිසුන්ට 480යි කියලා පාලන මිල ගහලා තියෙනකොට
අවසන් කරන්න ගරුමන්තුමා කාලය අවසන් වෙනවා
ඒකද මේ රටේ තමුන්නාසල මෙච්චර කල් කරේ එහෙමනම් මෙතන කවුද මේ ගසා කනවද එහෙම නැත්නම් ආණ්ඩුව ෆේල් කරන්න හදනවද මේක ගැන හොයලා බලන්න කියලා තමුන්නාසලගේ විශේෂයෙන් ඉල්ලීමක් කරනවා කතා කරන්න ගොඩක් දේවල් තිබුණත් අවස්ථාවක් නැති නිසා ඒකට විශේෂයෙන් ස්තුතිවන්ත වෙනවා ඔබතුමාට අවස්ථාව
ලබා දීම ස්තුති ගරුමන්තුමා මේ ළඟට ගරු චාල්ස් නිර්මල නාදන් එතුමා මිනිත්තු 4ක් කාලයක් තියෙනවා
නන්දි තලමේ දාංගන උරුපිනවර්ගලේ இன்று நாட்டினுடைய பிரதமர் நிதியமைச்சராக இருக்கின்ற போது நிதியமைச்சருடைய விவாதத்தில் பிரதமருடைய கவனத்திற்கு ஒரு சில விடயங்களை கொண்டு வர விரும்புகின்றேன் முதலாவதாக யுத்தம் முடிவிட்ட போது சரணடைந்த விடுதலை புலிகளுடைய போராளிகளை கௌரவ பிரதமர் அவர்கள் புனர்வாழ்வளித்து விடுதலை செய்திருந்தார் அந்த நேரம் அவர்களுக்கு பயங்கரவாத தடை சட்டத்தின் கீழ் அவர்களுடைய வழக்கு பதிவு செய்யவில்லை ஆனால் அதற்கு முன்பு கைது செய்யப்பட்டவர்கள் பயங்கரவாத தடை சட்டத்தின் கீழ் வழக்கு தாக்கல் செய்யப்பட்டு இன்றும் சிறையில் இருக்கிறார்கள் அவர்களுடைய விடுதலை தொடர்பாக நேற்று பிரதமரை நேரில் சந்தித்து கடிதம் வழங்கியிருந்தோம் எழுத்து மூலமான 15 பாராளுமன்ற உறுப்பினர்கள் கையொப்பமிட்டு கோரிக்கை விடுத்திருந்தோம் கௌரவ பிரதமர் அவர்கள் இது தொடர்பாக மிக விரைவில் ஒரு தீர்மானம் எடுக்க வேண்டும் என்று நாங்கள் வினயமாக கேட்டுக்கொள்கிறோம். அதே நேரத்தில் இரண்டு தினங்களுக்கு முன்பு பேசிய கௌரவ அமைச்சர் பிரசன்ன ரணதுங்க அவர்கள் ஒரு கருத்தை கூறியிருந்தார். வடக்கில் இருக்கின்ற மக்களுக்கு மூன்று வேளை உணவு மாத்திரம் கொடுத்தால் போதும், அதைத்தான் அவர்கள் எதிர்பார்க்கிறார்கள் என்ற ஒரு கருத்தை கூறியிருந்தார். அந்த கருத்தை நான் வன்மையாக கண்டிக்கிறேன். கௌரவ அமைச்சரும் இந்த சபையில் இருக்கிறார். நான் அமைச்சருக்கு கூற விரும்புகின்றேன், உங்களுக்கு பின்னால் எழுபருகின்ற ஒரு சிலர் இந்த விடயங்கள் தொடர்பாக தங்களுடைய வாள்களை ஆட்டுவார்கள். ஒழிய உண்மையான தமிழன் தமிழன் என்ற அடையாளத்துடன் வாழ்வதற்குத்தான் அவர்கள் விரும்புகிறார்கள் என்பதை நான் கௌரவ அமைச்சருக்கு சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். கௌரவ அமைச்சர் அவர்களே, பிரசன்ன ரணதுங்க அமைச்சர் அவர்கள் இரண்டு நாட்களுக்கு முன்பு இந்த சபையில் ஒரு கீழ்த்தரமான கருத்தை அவர் கூறியிருந்தார். அந்த கருத்தை வன்மையாக கண்டிப்பதோடு கௌரவ பிரதமருக்கு அந்த அவருடைய கருத்து தொடர்பாக கவனத்தில் எடுக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். அதே நேரத்தில் கௌரவ அமைச்சர் போலீஸ் திணைக்களத்தில் தன்னுடைய கட்டுப்பாட்டில் வைத்திருக்கின்ற கௌரவ அமைச்சர் சரத் வீரசேகர் அவர்கள் இந்த சபையில் கூறியிருந்தார், தமிழ் தேசிய கூட்டமைப்பை தடை செய்ய வேண்டும் என்று. நான் கௌரவ பிரதமர் அவர்களிடம் கேட்க விரும்புகின்றேன், இது அவருடைய தனிப்பட்ட கருத்தா அல்லது உங்களுடைய அரசாங்கத்தின் தீர்மானமா என்பதை நான் கௌரவ பிரதமர் அவர்களை கேட்க விரும்புகின்றேன். கௌரவ பிரதமர் அவர்கள் இந்த விடயங்கள் தொடர்பாக கருத்து எடுக்க வேண்டும். அதை விடுத்து நேற்று மன்னார் மாவட்டத்தில் வங்காளை ராணுவ சோதனை சாவடியில் சென்ற நபர்களுக்கு அடையாள அட்டை இல்லை என்ற காரணத்தினால் ராணுவத்தால் தாக்குதல் மேற்கொள்ளப்பட்டிருக்கிறது. அதற்கு இரண்டு தினங்களுக்கு முன்பு மாஸ்க் அணியவில்லை என்று சொல்லி மண்பட்டி பிடியால் அவர்கள் தாக்கியிருக்கிறார்கள் ராணுவத்தினர். நேற்று அடையாள அட்டை இல்லை என்பதன் காரணத்தினால் அவர்களை
தாக்கியிருக்கிறார்கள்.
ஆகவே நான் சொல்ல விரும்புவது என்னவென்று சொன்னால், எங்களுடைய மக்களை தாக்குவதற்குரிய அதிகாரத்தை இந்த ராணுவத்திற்கு யார் கொடுத்தது? உங்களுடைய அரசாங்கம் வந்த பின்பு ராணுவத்தினுடைய
செயல்பாடுகள்
இது தொடர்பாக ஒரு தெளிவான முடிவெடுத்து அங்குள்ள போலீஸ் ராணுவத்திற்கு அறிவுரைகள் வழங்க வேண்டும். எங்களுடைய மக்களை மனிதனாக மதிக்க வேண்டும் என்று நான் இந்த நேரத்தில்
கேட்டுக்கொள்கிறேன். ஓமிஸ்வதி மீலங்கட கரு மஹிந்தானந்த லுக்கம கேமன்
கரு முலசன சபாபத்துவனி
கரு மத்துமணி மேன சக்கலா தீனோ சரத் பான்சேகா கரு மந்திரிதுமா வினா மினித்து பஹக் காலயக் ஒபதுமாட தீ சரத் பான்சேகா மத்துமா එන හරින් පෙනාඩු මැත්තුමා ඔබතුමාට මිනිත්තු 13ක් කාලයක්. දැන් සරත් පොන්සේක මන්තුමා කතා කරන්න ඔබතුමාට තමයි ඊළඟ.
කතා කරන්න කියන
ඉන්නවනේ. මිනිත්තු 5යි තියෙන ඔබතුමාට.
ඒ දීපු එක එයා ඉන්දෙද්දි මෙහෙට දුන්නේ.
නෑ ගරු මන්තුමා ඒක මේ පැත්තේ කතික ප්‍රමාණයක් වැඩි
වෙලා ඒක වැරදීනේ. සභාපතිතුමා එතුමාට දීලා ඊට පස්සේ තුමා නැගිට්ටත් ඊට පස්සේ නවත්තලා මහිට දෙනවා.
නෑ නෑ එහෙම කරන්නේ නෑ. මේ පැත්තේ ආණ්ඩුපක්ෂේ තව
මේ පැත්තේ වෙන කාට හරි දෙන්න.
ඔව් වෙන
කාට. අමතවරුන්ට පිළිතුරු කතා කරන්න. ආණ්ඩුපක්ෂෙන් තව දෙන්නයි ඉන්නේ කරු මන්තිතුමා.
ආණ්ඩුපක්ෂේ දෙන්නයි ඔයගොල්ලගේ 6යි.
හරි එන හරින් පනාඩු ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාට ඊළඟ අවස්ථාව හම්බ වෙනවා. එන කබීර් රසීම් ගරු මන්ත්‍රී ඕ මන්තුමා නෑ නෑ ගරු මන්ත්‍රීතුමා අපේ ආණ්ඩු පක්ෂයට තව කතික දෙන්නයි ඉන්නේ. ආණ්ඩු පක්ෂය තව කතිකව දෙන්නයි ඉන්නේ. ඒ නිසා තමයි මේ ඒක සමබර වෙන්න ඕනින්ද තමයි දෙපැත්ත මාරු කරගන්න. එහෙනම් ගරු කබීර් හසීම් මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 16ක් කාලයක් තියෙනවා. ඔව් ගරු මේ ප්‍රසන්නන්තුංග මන්තුමා එමතුමා
ගරු චාල්ස් මන්තුතුමා මගේ නම ප්‍රකාශ කරලා මගේ කතාවක් කෝට් කරලා කිව්වා මම උතුරේ දෙමළ ජනතාවට තුන් වේල කන්න දුන්නොත් ඇති කියලා කිව්වයි කියලා ඒක වැරදි අවබෝධයක් ගරු මන්තුතුමනි මම මගේ කතාවේදී කිව්වේ පහුගිය අවුරුදු පහේ උතුරේ සංවර්ධනය කරන්න දෙමළ සංධානයේ මන්ත්‍රීවරු කටයුතු කරේ නැහැ ඒ නිසා ඒ යුද්ධයෙන් පස්සේ මිනිසුන්ගේ සියලු අවශ්‍යතා සපුරන්න කටයුතු කරේ එදා අපේ තිබිච්ච ආණ්ඩුව මහින්ද මහත්තයාගේ නායකත්වයෙන් තිබිච්ච ආණ්ඩුව ඒකයි මම එදා කිව්වේ ඒක නිසා ඔබතුමාලගෙන් අපි ඉල්ලීම කරේ
උතුරේ
දෙමළ ජනතාවට සහන ලබා දෙන්න අපිට එකව වෙන්න කියලා
අවචාස් මන්තුතුමා
ඇමතුමා කතා වලින් කිව්වා උතුරේ ඉන්නේ ජනතාවේ තුම්බාරක් බත් විතරයි ඒකට ඕනේ කියලා ඔබතුමා කතා කරා ඒක එහෙම ඔබතුමා බැරි නම් පත්තරේ බලන්න පත්තරේ වලට දාලා තියෙනවා මම ඔබතුමා කතා කරා මමත් ඒ වෙලාවේ හිටියා ඒ වෙලාවේ එහෙම මම ඇමතුමා මම ඔබතුමාත් එක්ක මම කතා කරනවා එතකොට මේ වගේ කතා කරනකොට අපි ලැජ්ජා වෙන්න බෑ ඒගොල්ලෝ එහෙම කතා කරන්න එපා රජේ ඉන්න කට්ටිය එහෙම කතා කරලා අපි ජනතාව නෝන්ඩි කරන්න එපා
හරි මන් තෝම් බොමිස්සුති ඔව් ඇමතුමා
අවකදී තුන් වේල දිනුවත් ඇති කියන එක නෙමෙයි මං කිව්වේ මම ඔබතුමාට මගේ කතාවේ අහගෙන හිටියා නම් මං දන්නේ මං සමා වෙන්න ඔබතුමාලා පාත්‍රට කොමියුනිකේෂන් ගැප් එකක් තියෙනවා මම කිව්වේ මම බස්නාහිර පළාතේ ප්‍රධාන ඇමතිවරයා හැටියට ඉද්දී උතුරේ යුද්ධය අවසන් වුණාම බස්නාහිර පළාතේ ගුරුවරුන් ටික පවා අපි නිදාස් කරලා උතුරට ඇරියේ ජනාධිපති මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ඉල්ලීම පරිදි හැබැයි ඔබතුමාලගේ පෞද්ගල යහපාලන අවුරුදු පහ ඔබතුමාලා යහපාලනයට කඩේ ගිහිල්ලවත් ඔබතුමාලට දෙමළ ජනතාවගේ අවශ්‍යතා ඉටු කරන්න පුළුවන්නේ නැහැ ඔබතුමාලා එදා කරේ කඩේ කිල්ල එක එක්කනාගේ සල්ලි අරගෙන අයවැයේදී සල්ලියක් කවු කරගෙන දෙමළ මිනිසුන්ට අසරණ කිරීම අපි දෙමළ ජනතාව වෙනුවෙන් අපි කතා කරේ මාත්‍යතුමා
ගමන් කරු එමෙතන බොහොම ඉස්සුදී ඔව් සාන්ත බණ්ඩාර මන්තුමා
ගරු මෝලාසනාරූඪ මන්ත්‍රීතුමනි ඔබතුමා දැන් එක්සත් ජාතික පක්ෂයේ විපක්ෂයේ කීප දෙනෙකුටම ආරාධනා කරා කතා කරන්න ඒ අය කතා කරන්නේ නැත්නම් ඒ වෙලාව කරුණා කරලා අපිට දෙන්න
හරි ඔව්
විපක්ෂය කතා කරන්නේ නැත්නම්
හරි ගරු මන්ත්‍රීතුමා දැන් කොහොමද දැන් ආරාධනා කරලා එන්නේ නැත්නම් වෙන කාට හරි දෙන්න වෙනවනේ